તારીખ 3/10/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 108 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર
234. બે જાતિ છે, બે પ્રકાર છે, એક સમ્યક અને એક મિથ્યા. જ્યારે મિથ્યા શ્રદ્ધા નીકાળતું હોય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપની શ્રદ્ધા નહીં કરતા, રાગ અને ઉદ્ગળ એટલે અનાત્મ તત્વની શ્રદ્ધા કરે છે. સમ્યક શ્રદ્ધાના આત્મતત્વની શ્રદ્ધા છે, મિથ્યા શ્રદ્ધાનમાં અનાત્મ તત્વની શ્રદ્ધા છે. તેથી જેવું જેવું પરિણમન શ્રદ્ધા ગુણ્યું તે અનુસાર એને બોધની અસર થાય છે. એમ શ્રદ્ધા અને જ્ઞાનને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જેમ બીજા પદાર્થો સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એમ આત્માના ગુણોના પરિણમનમાં પણ કેટલાક ગુણોનું પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધે પરિણમન ચાલે છે. આમ તો બધા ગુણો પરિણમન કરવા શક્તિમાન અને સમર્થ છે અને સ્વતંત્ર છે, સમર્થ હોવાથી સ્વતંત્ર છે, કેમ કે પોતે જ શક્તિ સ્વરૂપ છે, ગુણ પોતે જ શક્તિ સ્વરૂપ છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધે ગુણના પરિણમનની અંદર એક ગુણથી બીજા ગુણમાં ફેરફાર થાય છે, એવો પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એમ શ્રદ્ધા ગુણની અસર બોધ ઉપર થાય છે, બોધની અસર શ્રદ્ધા ગુણ ઉપર થાય છે. જળ ચેતનનો સંયોગ અનાદિ અનંત છે. છે દ્રવ્યો વિશ્વમાં એક જ જગ્યાએ અનાદિ અનંત રહે છે, તેથી અન્ય દ્રવ્યનો સંયોગ હંમેશા હંમેશા છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ હંમેશા હંમેશા છે. સંયોગનો ફેરફાર થયો એટલે નિમિત્તનો ફેરફાર થયો, બીજું નિમિત્ત આવવાનું. જેમ કે અત્યારે આપણે બેઠા છીએ તો અધર્માસ્તિકા એ નિમિત્ત છે, ગતિ કરીએ એટલે ધર્માસ્તિકા એનું નિમિત્ત થાય. પણ કોઈને કોઈ જગ્યા દેવામાં આકાશનું નિમિત્ત છે, પરિણમનમાં કાળનું નિમિત્ત છે, જ્ઞાનમાં કોઈને કોઈ પદાર્થના જ્ઞેયનું નિમિત્ત છે. એમ નિમિત્તોમાં ફેરફાર થાય પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનાદિ અનંત રહેવાનો. સિદ્ધ દશામાં પણ આકાશનું નિમિત્ત છે, કાળમાં પરિણમનનું કાળનું નિમિત્ત છે, સ્થિર છે એટલે ધર્માસ્તિકાયનું પણ નિમિત્ત છે, સ્થિર છે એટલે ધર્માસ્તિકાયનું નિમિત્ત છે, કેવળ જ્ઞાન ને લોકાલોકનું નિમિત્ત છે, લોકાલોકમાં બધા જ પદાર્થોની ફરિયાદ પલટતી જાય છે એ પ્રમાણે જ્ઞાનના પણ પલટન થતું જાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનાદિ અનંત છે અને અનાદિ અનંત રહેવાનો છે. એટલે નિમિત્તથી ગભરાવાની જરૂર નથી કે નિમિત્તને ક્યાંક આપણે ટાળી દઈએ તો આપણે કંઈક ઠીક થાય, એમ નહીં લેતા પોતાના ઉપાદાનને સંભાળીને નિમિત્તનો વિવેક કરવાનો છે. જેમ કે પોતે સંસાર અવસ્થામાં નબળો છે તો કુસંગ નહીં કરવો જોઈએ, સત્સંગમાં રહેવું જોઈએ, એ વિવેક છે. સત્સંગમાં રહેશે તો એને સત્સંગની અસર આવશે, કુસંગમાં જશે તો કુસંગની અસર આવશે, એ પરિસ્થિતિ આવવાની છે, એટલે વિવેક કરવાનો છે. જ્ઞાનીઓ અને મુનિઓ પણ એ વિવેક કરે છે, કેમ કે નિર્વિકલ્પ દશા તો બહુ જ અલ્પકાળ છે, સ્વવિકલ્પ દશાનો કાળ વધારે છે. સ્વવિકલ્પ દશામાં ઉપયોગ બહાર જાય છે, તો ઉપયોગ બહાર જાય ત્યારે પોતે વિવેક કરે કે કોના સંગમાં રહેવાથી મને એની અસરથી લાભ થાય, એમ નિમિત્ત નિમિત્ત સંબંધે વિવેક કરવાનો રહે છે. કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ લાગે છે. તીર્થંકર દેવનો બોધ પણ કોઈને લાગે છે ને કોઈને નથી લાગતો, અને પાખંડીઓનો બોધ પણ કોઈને લાગે છે ને કોઈને નથી લાગતો. અંધશ્રદ્ધાથી લોકો એમ કહે કે તમે આને માનો તો તમને લાભ થશે, તમે ફલાણા દેવદેવીને માનો તો તમને લાભ થશે. કોઈને એની અસર થાય છે ને કોઈને એની અસર નથી થતી. જેવી એની શ્રદ્ધા ગુણને પરિણમનની યોગ્યતા એના ઉપર એનો આધાર છે. પણ શ્રદ્ધા ગુણ કામ તો કરવાનો જ છે, કાંઈ ને કાંઈ તો માનશે, કાંઈ ને કાંઈ તો સ્વીકારશે. એવો કોઈ જીવ નથી, કોઈ મનુષ્ય નથી કે કાંઈ માનતો ન હોય, એવો કોઈ નથી. હું કોઈને માનતો નથી, નાસ્તિક છું એ પણ એક માન્યતાનો જ પ્રકાર છે, એ પણ એક પ્રકારની માન્યતા છે ને એનો શ્રદ્ધા ગુણ એમ પરિણામો છે ત્યાં એ સમયે એમ છે. એના કારણો પોતાને પૂર્વકર્મની અસર છે, ઉદયમાં જોડાણ છે, અને સ્વતંત્ર રીતે પોતે સુરતે કે ઉલટો પરિણમે છે. સંગ દોષ પણ એમાં લાગે છે અને સંગનો ગુણ પણ એમાં થાય છે. મેલી વિદ્યા ને એવું બધું મંત્ર તંત્ર એવું કઈ નથી, પણ કોઈ વસ્તુ એવી બનવાની હોય ત્યારે નિમિત્ત થાય ખરું. જેમ કે રોગ છે એ શરીરની અવસ્થા છે, દવા છે એ શરીરના આવનારા નવા પરમાણુ છે. દવાથી રોગ મટે છે એવું નથી, પણ રોગ મટવાનો હોય ત્યારે દવાની અસર થાય છે એમ કહેવાય છે નિમિત્ત નિમિત્તિક સંબંધે. જો દવાથી રોગ મટે તો પહેલા દોષથી ફેરો પડવો જોઈએ, અથવા કાયમ મટી જવું જોઈએ, પણ એવું પ્રત્યક્ષ બનતું નથી એમ જોવામાં આવે છે. એટલે અહીંયા પરિણમનનો સ્વકાળ હોય ત્યારે એવું અનુરૂપ નિમિત્ત હોય છે. અહીંયા પરિણમનનો જેવો કાળ હોય છે એને અનુરૂપ બહારમાં નિમિત્ત હોય છે, એવી જ કોઈ વિશ્વની વ્યવસ્થા છે, કુદરતી વ્યવસ્થા છે. તો એવી રીતે કોઈ વાર બનવા યોગ્ય છે, સદંતર એનો એકાંતે નિષેધ નથી. પણ આ કાળમાં એ વિદ્યાઓ ચાલી ગઈ છે અને એના નામે જે ચાલે છે એ બધી ગડબડ ચાલે છે, એ વિદ્યાઓ આ કાળમાં નથી, કેમ કે એની ઉપાસના કરનારાઓ નથી. પણ એવું કાંઈક બને છે, કાંઈક પણ એવું ક્યારેક બને છે એ બહાને પાખંડ પણ એટલું જ ચાલે છે. એટલે આત્મકલ્યાણના ઈચ્છુક જેઓએ સુખી થવા માટે આત્મસુખની વાંછા કરવી, ઈચ્છા કરવી, બહારના સુખ માટે એ માર્ગે જતા દર્શનનું તીવ્ર થાય છે. ન મંત્ર તંત્રનો આશ્રય લેવો, ન જ્યોતિષનો આશ્રય લેવો, કોઈનો આશ્રય સુખી થવા માટે ન લેવો. પોતાના પરિણામ બગડતા હોય, સ્થિર ન રહેવાતું હોય, અને દવા દાવો દારૂ કરવું પડે, એ પરિણામને દવા કરવાની છે. બાકી મંત્રતંત્ર ને જ્યોતિષમાં જવા જેવું નથી, એ તો ગ્રહિત મિથ્યાત્વમાં તીવ્રપણે પરિણમવાનો એક નિમિત્ત બને છે. એટલે આત્મકલ્યાણની દિશામાં જવા વાળાએ તો આત્મિક સુખની ઈચ્છાથી એની જે યોજના છે એ યોજનામાં પોતાને યોજાવું અથવા જોડાવું એ જ કર્તવ્ય છે. એના કારણો શું છે અને તેનો સાક્ષી કોણ છે? સાક્ષી એટલે તટસ્થપણે વિચારનાર કોણ છે? સાક્ષી ભાવે વિચારનાર કોણ છે? અથવા કોઈ પણ જાતના રાગદ્વેષ વગર કહી શકે કે આ જ યોગ્ય છે, આ જ અયોગ્ય છે, આ શ્રદ્ધા યોગ્ય છે, આ શ્રદ્ધા અયોગ્ય છે, આ સમજણ યોગ્ય છે, આ સમજણ અયોગ્ય છે, એ કોણ છે એ વિચારવું. આ વિચાર કરવા માટે પ્રશ્ન મૂક્યા છે. કોઈ પણ જીવને વિચાર તો કરી મૂકે આ દિશામાં, આ વિષયમાં, એના માટે પોતે પ્રશ્નો મૂક્યા છે, ઉત્તર નથી આપ્યા, ખાલી પ્રશ્નો જ મૂક્યા છે. ક્યારેક ક્યારેક જ્ઞાનીઓ ખાલી પ્રશ્નો જ મૂકે, ઉત્તર નો આપે, સમાધાન નો આપે. કેમ કે દર વખતે સમાધાન આપે એટલે પોતાને સ્વતંત્ર રીતે વિચાર કરવાની શક્તિ કુંઠિત થઈ જાય, સંકુચિત થઈ જાય. એટલે એક્સરસાઇઝ એને પણ કરવી જરૂરી છે. પોતે ઉત્તર શોધે, પોતે વિચાર કરતો થાય, એટલા માટે પણ કેટલાક પ્રશ્નો મૂકવામાં આવે છે. ધર્મદાસજી ક્ષુલ્લકનો એક પુસ્તક છે, સમ્ય જ્ઞાન દીપિકા, એમાં એમણે કેટલાક દ્રષ્ટાંત જ આપ્યા છે. સિદ્ધાંત શું છે એ પોતાને વિચારવા, ખાલી દ્રષ્ટાંત લખી નાખે, સિદ્ધાંત પોતાને વિચારવાનો કામ એ શું કહેવા માંગે છે. દ્રષ્ટાંત એવું આપે કે એક કૂતરો ચોરને બારીએથી કોઈના ઘરમાં પ્રવેશ કરતો રાત્રે જોઈ જાય છે. ચોરને ચોરી કરતો સૂતા હોય તો અંદરથી દરવાજો તો બંધ હોય, બારી હવા ખાવા માટે ખુલ્લી રાખી હોય, ત્યાં પહોંચીને ચડતો જોઈ જાય એટલે માંડે ભસવા માંડે. એટલે બાજુની શેરીમાં કૂતરો છે એ સમજી જાય કે આ કોઈ ચોરને જોઈને ભસે છે. એટલે એવું ને એવું એ ભસે. કેવું ભસે? જેવો પેલો કૂતરો ભસતો હોય એવું જ ભસે. પેલો કૂતરો પણ લોકોને જગાડવા માટે ભસે છે અને આ કૂતરો પણ લોકોને જગાડવા માટે ભસે છે. છતાં જે ચોરને જોઈને ભસે છે અને જે ચોરને જોયા વગર ભસે છે એમાં ફરક છે. આટલું મૂકી દે દ્રષ્ટાંત, સિદ્ધાંત પોતાને વિચારવાનો. ઠીક, એમાં શું કહેવા માંગે છે સિદ્ધાંતમાં? કે જેને આત્મા પ્રત્યક્ષ અનુભવ કર્યો છે અને બોલે છે એવું જ, એવા જ શબ્દોમાં આત્મા જેને અનુભવ નથી કર્યો એવું બીજા પણ બોલે છે. બોલવા બોલવામાં ફેર છે, શબ્દો નહીં છે પણ છતાં ટોનમાં ફરક પડી જાય. એમણે કેટલાય દ્રષ્ટાંતો, સેંકડો દ્રષ્ટાંત મૂક્યા છે. સિદ્ધાંત નથી કહેતા, સિદ્ધાંત પોતે વિચારવાનો. એમ અહીંયા પ્રશ્નો પોતે મૂક્યા છે, સિદ્ધાંત આપણે વિચારવાનો. તમે શું વાંચો છો? તમારા આત્માને પૂછો એમ કે છે કે તમે શું ઈચ્છો છો? તમે પૌગોલિક ભૌતિક સુખને ઈચ્છો છો કે તમે આત્માની સુખ શાંતિ ઈચ્છો છો? નક્કી કરો તમે શું ઈચ્છો છો. તે ક્યાંથી મળશે અથવા શેમાં છે? જો તમે આત્માનું સુખ શાંતિ ઈચ્છતા હો તો તે ક્યાંથી મળશે અથવા શેમાં છે કે જેથી ક્યાંથી મળે એ વિચારો. અને તે કોણ મેળવશે? તમારો આત્મા મેળવશે કે બીજું કોઈ મેળવશે એ વિચારો. ક્યાં થઈને લાવશો? એની યોજના શું? કેવી રીતે પ્રાપ્ત કરશો? લાવવાનું કોણ શીખવશે? અને એવી સુખ શાંતિ લાવવા માટે તમને કોણ શીખવશે કે આત્માની શાંતિ આ રીતે પ્રાપ્ત થાય એ વિચારો. કેમ કે તમે અજાણ્યા છો અથવા શીખ્યા છીએ અથવા તમે એવું કંઈ શીખ્યા છો, માનો કે કોઈ વાત તમને એ બાબતમાં સમજણમાં આવી હોય તો તમે શીખ્યા છો એમ પૂછે છે. અને જો શીખ્યા છો તો તમે ક્યાંથી શીખ્યા છો? કોઈ યથાર્થ નિમિત્તમાં આવીને શીખ્યા છો કે કોઈ બીજી રીતે શીખ્યા છો એ નક્કી કરો. અપુનર્વૃત્તિ રૂપે શીખ્યા છો એટલે મૂંઝાઈને પાછું વળવું પડે ને વળી પાછું બીજું કંઈ ગોતવું પડે એવું કંઈ શીખ્યા છો? આવું થાય છે ઘણાને, અનેક જગ્યાએ જાય, અનેક જગ્યાએ પોતે ફાફા મારે વળી બીજે જાય, વળી જ્યાં ન મળે ત્યાં સુધી ફેરફાર કર્યા કરે. તો કહે છે કે ફરીને ક્યાંય નવું ન પડે એવી રીતે શીખ્યા છો, નહીં તો તમારું શિક્ષણ મિથ્યા ઠરશે. જો તમે બીજે જાઓ છો તો એના કે પહેલાં તમે જે શીખ્યા હતા એ બરાબર નથી, ખોટું છે એમ આપોઆપ સિદ્ધ થશે. એટલો પ્રશ્ન એમણે પોતે શું ઈચ્છે છે એના પેટામાં એટલા પ્રશ્નો લખ્યા છે એમણે. ત્યાર પછી બીજી જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે કે જીવન શું છે, જીવનું જીવન એટલે શું છે, ખાવું પીવું અને આયુષ ભોગવીને મરી જવું, દેહ ત્યાગ થવો, આટલું જીવનું જીવન છે. બધું માણસો ખાય છે પીએ છે કઈ ને કઈ સંસારી પ્રવૃત્તિ કરતા કરતા મરી જાય છે. ક્રિયંતો પણ ખાય છે પીએ છે, સંગની પંચેન્દ્રિયો તેના કુટુંબ પરિવારનું ધ્યાન રાખે છે અથવા નથી ધ્યાન રાખતા, આમાં મનુષ્યમાં એમ થાય છે. જેવી વૃત્તિ સર્પિણી છે એના બચ્ચાને ખાઈ જાય, સર્પને એક સાથે 101 બચ્ચા થાય સર્પિણી હોય અને એને પોતે કુંડાળું કરી નાખે પોતાના શરીરનું, એમાં બધા હોય અને વારા ફરતી ખાઈ જાય, એમાં જે હરીને નીકળી ગયા એ બચી ગયા, મોટાભાગને ખાઈ જાય એના જ બચ્ચાને. ત્યારે પશુ પક્ષીમાં બીજે એના બચ્ચાને પોતે વાત્સલ્ય કરે, ગાય છે એ એના બચ્ચાનું રક્ષણ કરે, કોઈ મારવા આવે તો તેને શિંગડું મારે, એવી વૃત્તિ. એમ સંસારમાં છે, કોઈને પરિવારમાં મેળ ખાય નહીતર કોઈ ધડાધડી કરીને મારામારી કરીને આગા પાછા થાય, જેવી જાય એની વૃત્તિ, એમ કરતા કરતા મરી જાય. જીવનું જીવન શું, આટલું જીવન છે કે આ સિવાય કઈ જીવન છે? જીવનો સ્વભાવ આનંદરૂપ છે, સુખ શાંતિ રૂપ છે, એવું જો જીવનું પરિણમન થાય તો એ જીવનું જીવન છે, સાચું જીવન એ છે, જ્ઞાન અને આનંદમય. આત્મામાં જીવત્વ નામની શક્તિ છે, જેમ જ્ઞાન શક્તિ છે, દર્શન શક્તિ છે, પ્રભુત્વ શક્તિ છે, નિર્ભુત્વ શક્તિ છે, અસ્તિત્વ શક્તિ છે, એવી એક જીવત્વ શક્તિ છે. જ્ઞાન દર્શન એના પ્રાણ છે, એને લઈને જીવ અનાદિ અનંત જીવે છે, કોઈ જીવ મરતો નથી. દેહના ગ્રહણ ત્યાગ થાય છે, કેટલાક શરીરોનો સંયોગ થાય છે પાછા એ છૂટે છે, સંયોગ થાય છે છૂટે છે સંયોગ થાય, એને આપણે જન્મ મરણ કહીએ છીએ. વાસ્તવમાં જીવ છે એ અનાદિ અનંત, જીવતો રહે ત્યારે એનું મરણ છે ને નાશ ન થાય એવો એક પદાર્થ છે, શાશ્વત અવ્યાબાધ. અને એનું સુખ શાંતિ ને આનંદરૂપ પરિણમવું એ જીવનું જીવન છે. જીવ શું છે કે તત્વદ્રષ્ટિએ જીવ એના અનંત ગુણોનું એક રૂપ સ્વરૂપ છે, પોતાના મૂળ જે ગુણો છે, જે અનાદિ અનંત એની શક્તિઓ છે, એનું એકરૂપ સ્વરૂપ એ જીવ છે, તત્વ દ્રષ્ટિએ તો જીવ છે. બાકી સંસારમાં ચાર ગતિમાં પરિભ્રમણ કરતો દસ પ્રાણધારી જીવ છે તે જીવ છે. દસ પ્રાણ કોઈને પછી ત્રણ ગતિમાં ઓછા પ્રાણ છે, પાંચ ઇન્દ્રિય, છઠ્ઠું મન, શ્વાસોશ્વાસ, આયુષ, સો ને બે આઠ, બે દસ એમ પ્રાણ છે. કુલ દસ પ્રાણધારી કહેવાય છે. મનુષ્ય દસ પ્રાણ ધારક છે. દેહાત્મક બુદ્ધિ ને લઈને દેહ ને જ આત્મા માન્યો છે, એટલે આ દેહ નો છૂટે એમ ઈચ્છે છે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આ દેહાત્મ બુદ્ધિ છે દરેક પ્રાણીમાં, સંસારમાં. એનો દેહ નો વિયોગ ગમતો નથી, દેહ થી છૂટું પડવું ગમતું નથી, કેમ કે પોતાને દેહ સ્વરૂપે જ માન્યો છે. એટલે એને મરવું, એ પોતાના સ્વરૂપનો ત્યાગ કરવો અથવા પોતાનો નાશ થવો, એવું દુઃખનો અનુભવ થાય, એવા દુઃખનો અનુભવ થાય છે તો પણ જીવ મરતો નથી. નાશ થવા તુલ્ય અનુભવ થાય છે દુઃખનો. દુઃખનો અનુભવ કેટલો થાય, જાણે પોતાનો નાશ થઈ રહ્યો છે એવો અનુભવ થાય છે, પણ એ મિથ્યા અનુભવ છે. વાસ્તવમાં જીવ મરતો નથી, એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર ગતિ કરી લે છે.
અમૂર્ત છે, દેખાતો નથી. દિવાળી ને પછી પ્રકાશક, સ્વપ્રકાશક એટલે શું થયું?
સ્વપ્રકાશક એટલે સ્વ અસ્તિત્વને પ્રસિદ્ધ કરનારો, પોતાની હયાતીને પ્રસિદ્ધ કરનારો. આપણે એમ કહીએ છીએ, કોઈ તમને પૂછે કે તમે છો કે તમે નથી, તમે હયાત છો કે તમે બિન હયાત છો, ત્યારે તમે એમ ચોક્કસ કહેશો કે હું તો હયાત છું, આ બેઠો તમારી સામે. હવે એમાં ભૂલ ક્યાં છે કે શરીરમાં હયાતી માને છે કે જીવમાં, શરીરથી ભિન્ન એવા જીવમાં હયાતી માને છે, આટલો વિચાર કરવાનો રહે છે. બાકી હયાતી માનવાનો માનવાનો નહીં માનવાનો. સ્વરૂપમાં હયાતી માને તો એની માન્યતા સમ્યક, સ્વરૂપને છોડીને દેહાદીમાં હયાતી માને તો એની માન્યતા મિથ્યા. બસ બાકી પોતે તો હંમેશા હંમેશા હયાત જ રહેવાનું છે, એ જીવનું સ્વરૂપ છે. અસ્તિત્વ એ જીવનું સ્વરૂપ જ છે. જે જ્ઞાન જીવનું સ્વરૂપ છે, એમ અસ્તિત્વ પણ જીવનું સ્વરૂપ છે. પોતાને હયાતીને પ્રસિદ્ધ કરનાર જે જ્ઞાન તે સ્વપ્રકાશક, અને બીજા પદાર્થને હયાતીને પ્રસિદ્ધ કરનાર જ્ઞાન તે પર પ્રકાશક. બીજા પદાર્થોની હયાતી આપણે જાણીએ છીએ એ આપણું જ્ઞાન પર પ્રકાશક છે, અને સ્વસંવેદન દ્વારા માત્ર પોતાના સ્વરૂપની મર્યાદામાં રહીને પોતાની હયાતી સ્વરૂપ, કારણ કે હયાતી સ્વરૂપ મર્યાદામાં છે, સ્વરૂપની બહાર હયાતી નથી, એવી રીતે જે જ્ઞાન પ્રકાશે તે સ્વપ્રકાશન જ્ઞાન. બીજા જીવો એના દેહ થી દેખાય છે,
ઘણી વાર અહિયાં ફોટા એવો હોય ને નિરંજન નિરાકાર જીવો અંદર તો કરેલો, એટલે એ આત્મા નું પછી સ્વ પ્રકાશક એટલે દેવા તરીકે અંદર માં તમને દેખાય એવું કહ્યું.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારીએ એ વાતને તો આત્મામાં પ્રકાશ નામની શક્તિ છે. કેવી શક્તિ છે? પ્રકાશ નામની શક્તિ છે. એ શક્તિની વ્યાખ્યા અમૃતચંદ્ર આચાર્યશ્રીએ એવી રીતે કરી છે, સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ. 47 શક્તિનું વર્ણન કર્યું છે, એમાં 12મી શક્તિ આ છે, સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ. એટલે આત્મા પોતાના સ્વસંવેદન વડે પોતાની હૈયાતીને પ્રકાશે છે. જોઈને પ્રકાશતો નથી, અનુભવીને પ્રકાશે છે. પોતાને કેવી રીતે પ્રકાશે છે? પોતે પોતાને જોઈને પ્રકાશતો નથી, પણ અનુભવીને પ્રકાશે છે. એમ છે કેમ કે અત્યારે જે છદ્મસ્ત અવસ્થામાં જ્ઞાન છે તે અરૂપી પદાર્થને જાણી શકે એવું નથી, એના ઉપર આવરણ છે. કેવળ જ્ઞાન થાય ત્યારે તો અરૂપી પદાર્થને પણ જાણે, પણ છદ્મસ્ત અવસ્થામાં 12મા ગુણ સ્થાન સુધી કોઈ અરૂપી પદાર્થને જ્ઞાન જાણી ન શકે. હવે આત્મા અરૂપી છે તો પોતાની અહિયાદીને કેવી રીતે જાણે? તો કે સ્વસંવેદનથી વેદીને અનુભવીને જાણે. એવું જે જ્ઞાનનું સ્વસંવેદનપણું તે સ્વપ્રકાશકપણું છે, અને અન્ય પદાર્થોના પ્રતિબિંબ જ્ઞાનમાં ઝીલાતા તે પદાર્થ સંબંધીનું જ્ઞાન થાય તેને પર પ્રકાશકપણું કહે છે, અને તે સર્વકાળે સર્વજીવોમાં મોજૂદ હોય છે. બે, કેમ કે સ્વપ્રકાશક જ્ઞાનની શક્તિ છે. જ્ઞાન જ્ઞાન છે, એની જાતે એની શક્તિ અને એની ગતિ, એ ત્રણેય પડખા વિચારવા જોઈએ. શક્તિ સ્વપર પ્રકાશક છે, જાતિ સમ્યક અને મિથ્યા બે પ્રકારે છે, કાં તો સમ્યક હોય ને કાં તો મિથ્યા જ્ઞાન હોય, કાં જ્ઞાન સમ્યક હોય, બે એક સાથે ન હોય. અને ગતિ એટલે ઓછા વધતા પણ, કાં ઓછું જ્ઞાન હોય, કાં વધારે જ્ઞાન હોય, કાં એથી વધારે જ્ઞાન હોય, કાં એથી વધારે હોય, કાં પૂરું હોય. જ્ઞાન હોય તો ખરું છે, પણ એમાં ઓછા વધતા પણ હોય છે અને પૂર્ણપણું પણ હોય છે, એ જ્ઞાનની ગતિ છે. એમ ત્રણ પડખેથી જ્ઞાનને વિચારો અને સ્વક્ષેત્ર પ્રમાણ છે, એનું રહેવાનું સ્થાન પોતાના એરિયા પ્રમાણે છે. નાનું ક્ષેત્ર હોય તો એનો એરિયા એકલો છે, હાથીને હાથીના ક્ષેત્ર પ્રમાણમાં, મનુષ્યને મનુષ્યના ક્ષેત્ર પ્રમાણમાં. આ ચાર પડખેથી જ્ઞાનને વિચારો એટલે જ્ઞાનના સંબંધમાં ભૂલ ન થાય, જ્ઞાનને સમજવામાં જ્ઞાનની ભૂલ ન થાય, એનું સાયન્સ છે, વિજ્ઞાન છે. આંખ મુખ્ય છે, બાકી તો અવાજને પણ આપણે સાંભળીએ છીએ, પર પ્રકાશન પણ છે. ગંધને સમજીએ છીએ પણ પર પ્રકાશન પણ છે. જીભ ઉપર આવતા ખાદ્ય પદાર્થોના સ્વાદને સમજીએ છીએ, કે આ તીખું છે, ખાટું છે, ખારું છે, ગળ્યું છે, એ પણ પર પ્રકાશક પણ છે. અને ઠંડુનું સુવાળું ખરબચડું લાગે છે, એ સ્પર્શની દ્રષ્ટિએ પણ પર પ્રકાશક પણ છે. હલકું ભારે વજન લાગે છે, એ પર પ્રકાશક. એમ બીજી ઇન્દ્રિયો પણ પરને પ્રકાશે છે, કેમ કે એ દ્વારા જ્ઞાન પ્રવૃત્તિ કરે છે બીજા પદાર્થમાં. એ બધું આંખ છે, એ રંગને જાણે છે. આંખની મર્યાદા રંગરૂપને જાણવાની, બીજું કાંઈ નહીં. સૂંઘવાની આંખની કેપેસિટી નથી, એ શક્તિ. સાંભળવાની પણ કાનની શક્તિ નથી, ચાખવાની પણ કાનની શક્તિ નથી, આંખની શક્તિ નથી, સ્પર્શવાની પણ આંખની શક્તિ નથી. દરેકના પર્ટિક્યુલર વિષય છે, અને દરેક જગ્યાએ આત્મામાં પર્ટિક્યુલર ટાઈપનો ઉઘાડ છે જ્ઞાનનો, એટલે ત્યાંથી તે તે વિષયનું માત્ર જ્ઞાન થાય. હા, ત્યાંથી એ પકડાય, પછી પરિણામ આખા આત્મામાં થાય. કેમ કે જ્ઞાન તો આખા આત્મામાં છે. પહેલું જે શુદ્ધ ઉપયોગ થાય છે આત્મજ્ઞાન થતી વખતે, સમ્યક દર્શન થતી વખતે, ત્યારે તમારો તમને તમારું સ્વસંવેદન તમારા બધા પ્રદેશથી આવે, એક જગ્યાએથી નો આવે. જેટલું તમારું ક્ષેત્ર છે દેહ પ્રમાણ, એ બધી જગ્યાએ તમારે જ્ઞાનનો દીવો દેખાય, જ્ઞાનનો દીવો થાય. દીવો એટલે સમજાવવા માટે છે. જેમ દીવાના પ્રકાશમાં પદાર્થ ચોખ્ખો દેખાય, આ ચોપડી છે, આ છમણી છે, આ ખુરશી છે, એમ એમ આત્મા સ્પષ્ટપણે અનુભવ ગોચર થાય છે. સ્વસંવેદનના કાળમાં સ્વાનુભૂતિ આ ચકાસતે, સ્વાનુભૂતિમાં એ પ્રકાશમાન થાય છે. આત્મા કેવો છે? જેવો કેવળ જ્ઞાનીએ કેવળ જ્ઞાનમાં આત્મા જાણ્યો છે, એવો જ આત્મા ચોથા ગુણ સ્થાને સ્વાનુભવમાં મનુષ્ય તિર્યંચ દેવ નારક ચારે ગતિમાં જેને અનુભવ થાય. એટલે અહીંયા જે કેવળ જ્ઞાનમાં અને છદ્મસ્થના જ્ઞાનમાં ફેર છે, એ એટલો ફેર છે કે કેવળ જ્ઞાન અરૂપી આત્મપ્રદેશોને જાણે છે, જોઈને જાણે છે, જોવે છે. આકાશના પણ, ધર્માસ્તિકાયના, અધર્માસ્તિકાયના, કારણના અને જીવના પાંચ અરૂપી પદાર્થો છે અને એક ક્ષેત્ર પાંચે છે, તો પણ કેવળ જ્ઞાની પાંચેને જુદા જુદા જાણે છે. છદ્મસ્થના જ્ઞાનનો એ વિષય નથી, આવૃત થયેલું, આવરણમાં પડેલું જ્ઞાન છે. એટલે પણ પોતાના અરૂપી સ્વરૂપને સૌથી પ્રથમ સ્વસંવેદનથી અનુભવે છે અને એ અનુભવનું જાણવું એટલું જાણવું છે. એનો એક દ્રષ્ટાંત એ છે કે આંધળા માણસને ગોળ આપો ખાવા અને એ જ ગોળ તમે દેખતા માણસને આપો, સ્વાદ બંનેને એક સરખો આવે. દેખતો માણસ એમ કે આ ગોળ મીઠો પણ છે અને રંગમાં પણ સોનાની વીંટી જેવો છે. કેવો છે? કોલ્હાપુરનો જે અસલ સારો ગોળ આવતો ને, એક નંબર, કોલ્હાપુર નંબર વન, ત્યારે મુંબઈ ટચ, મુંબઈવાળા માગે એટલે મુંબઈ ટચ એને કે ભાઈ કેવો ગોળ છે, સોનાની વીંટી જેવો છે. એ આંધળાને ન દેખાય, આંધળાને ન દેખાય તો એને દેખવાનો પ્રયોજન પણ નથી. કેમ કે ગોળ ખાવાની ચીજ છે, જોવાની ચીજ નથી. કદાચ એનો રંગ એવો ન હોત અને સ્વાદે એવો હોત તો પણ પ્રયોજન તો સ્વાદનું છે, રંગનું પ્રયોજન નથી. એટલે મીઠાઈઓ કાંઈ એક રંગમાં બનતી નથી, એમાં પણ બધા કલર આપે છે. કાળા જાંબુ પણ બનાવાય મીઠાઈમાં, એટલે એની સાથે સંબંધ નથી, રંગ સાથે કાંઈ સંબંધ નથી, સ્વાદ સાથે સંબંધ છે. એમ આપણને આપણા સ્વસંવેદનમાં જે સુખ શાંતિ આનંદનો અનુભવ થાય છે એની સાથે સંબંધ છે. આપણા પ્રદેશો આપણને દેખાય ન દેખાય એનું કોઈ આપણને પ્રયોજન નથી. ન દેખાય તો કાંઈ વાંધો નથી, અત્યારે અનુભવમાં સુખ શાંતિ અને આનંદ આવ્યો એટલે તૃપ્તિ થઈ ગઈ, એટલું જ પ્રયોજન છે. એ ખાય અને પેટ ભરાય છે, પછી આંધળો ખાય કે દેખતો ખાય, શું પેટ ભર્યો, એનું પેટ ભરાણું. એવી રીતે પ્રયોજનભૂત વિષય કેટલો છે એ જુદો પાડી અને એના ઉપર પકડ રાખવી, અપ્રયોજનભૂત વાતો એ સમજીને ગૌણ કરી નાખવી, ઠીક છે ચાલો, એનું કાંઈ આપણે અત્યારે પ્રયોજન નથી. એવી રીતે સોપર પ્રકાશક પણ છે. જીવન શું છે, જીવ શું છે, તમે જીવમાં કોકની વાત નથી કરવી, તમે શું છો? તમે જીવ છો કે તમે દેહધારી માણસ છો? અત્યારે ધાર્મિક સંપ્રદાયોની અંદર માનવ પ્રેમના નામે વાતો બહુ ચાલે છે અને ધર્મના નેતાઓ સામાજિક કાર્યકરોની જેમ સામાજિક પરિવર્તનની અંદર લપસી જાય છે. પછી દવાખાના ખોલે, એ બધા કામ સામાજિક પરિવર્તન ચાલે, કેમ કે માનવ સેવા એ રીતે થાય. અને પછી એમ પ્રરૂપણા કરે કે માનવ સેવા એ સૌથી પહેલો ધર્મ છે. વાત તદ્દન ખોટી છે. એટલા માટે ખોટી છે કે તું પહેલા આત્મા કે તું પહેલા મનુષ્ય એ નક્કી કર. પહેલા તું કોણ? મનુષ્ય પણ તો આયુષ્યની શરૂઆતથી આયુષ્યના અંત સુધી છે, અને એ તારું સ્વરૂપ નથી કે તારી સાથે કાયમ રહે. એટલે માનવ પ્રેમ છે એક મર્યાદિત સિદ્ધાંત છે. પહેલું વહેલું આ વિષય જોરથી કહેનાર બંગાળના રવિન્દ્રનાથ ટાગોર છે, ગુરુજી બધા કહે છે, અને એ વાત સારી રીતે પ્રસરી એમના દ્વારા. એટલે પ્રદેશમાં પણ લોકો એમને માને છે. જૈન દર્શન છે એ જીવ પ્રેમી છે, માનવ પ્રેમી નથી. એકેન્દ્રીનો જીવ હોય તો પણ એની સેવા કરવી, રક્ષા કરવી. બે ઇન્દ્રિયનો જીવ હોય, ત્રણ ઇન્દ્રિયનો જીવ હોય, ચાર ઇન્દ્રિયનો જીવ હોય, પંચેન્દ્રિયનો જીવ હોય, મનુષ્ય હોય, તિર્યંત હોય, કોઈ પણ હોય, કોઈ પણ જીવને મનથી, વચનથી, કાયાથી, ક્રત કાર્યતાને અનુમોદનાથી, નવ કોટીએ, ત્રણ તરી નવ, ત્રણ ગુણ્યા ત્રણ, નવ પ્રકારે કોઈ પણ જીવને પોતાથી કાંઈ પણ દુઃખ કે પ્રાણ હિંસા થાય એવું જૈન ઈચ્છતો નથી. જૈન છે એવું ઈચ્છતો નથી. માનવ પ્રેમ વિશાળ કે જીવ પ્રેમ વિશાળ છે, પણ જૈન દર્શનનો પ્રચાર ઓછો છે એટલે લોકોને એની વિશાળતાની ખબર નથી. માનવ પ્રેમમાં શું કે બે દેશ વચ્ચે લડવું નહીં, અમે હિન્દુસ્તાન વાળાને, તમે પાકિસ્તાન વાળાને, પછી બાયું ચડાવે નહીં, એટલે કે માનવ માનવ વચ્ચે પ્રેમ રાખવો. પણ બીજા જીવોને મારીને, એને હિંસા કરીને, એનો આહાર કરવામાં કોઈને વાંધો નથી. હિન્દુસ્તાનમાંથી દરિયાકાંઠે માછલા હજારો ટનમાં મારીને એનો ફિશ મિલ એક્સપોર્ટ થાય છે. ઘણી પ્રોડક્ટ છે એની, તો પછી કેટલીક માછલીનું તેલ કાઢીને એના દવાઓ બનાવાય છે, એનો ફર્ટિલાઇઝરમાં ઉપયોગ થાય છે, કંઈક પ્રકાર છે. પણ એ હિંસા કેટલી છે? આપણી ગવર્મેન્ટની યોજનામાં એ બધું ચાલે છે, અને એ ખાતાનો મિનિસ્ટર હોય એને એ બધું સેન્કશન કરવું પડે કે હજારો ટન માછલા જેટલા બને એટલા તમારે મારવા. એને સી ઇલ્ડિંગ કહેવામાં આવે છે. જેમ જમીન ઉપર ખેતરમાં ખેતી કરવામાં આવે છે, દરિયાઈ ખેતી ગણવામાં એને આવે છે, સી ઇલ્ડિંગ. હવે તો એ જ્યાં ચાલે છે આ બાજુ જાફરાબાદ ને એ બાજુ વેરાવળ ને એ બાજુ દરિયાકાંઠે છે, એ બાજુથી 5-10 માઇલ તમે દૂર હો ત્યાંથી તમને એની વાસ આવે, માથું ફાટી જાય એટલી ખરાબ વાસ આવે. છતાં માનવ પ્રેમીઓને એનો વાંધો કોઈ નથી લેતો. માનવ પ્રેમીઓ એનો વાંધો, જૈનો એનો વાંધો લે છે. જૈન હોય એનો નિષેધ કરશે, કોઈ પણ જીવની હિંસા થશે નાનામાં નાના જંતુઓ, જૈન છે એ નિષેધ કરશે. એટલી જૈન દર્શનની વિશાળતા છે. અને તમે જીવ શું, તમે શું છો, તમે આ વાત તો એમાંથી ચાલી આપણે કે તમે મનુષ્ય છો કે તમે જીવ છો એમ કે પૂછે છે. શું છો એટલે તમે મનુષ્ય છો કે તમે જીવ છો? મિત્ર, એ બધું ચાલે છે અત્યારે, ગાડી બીજે પાટે ગઈ છે. આત્માનો ધર્મ શું છે, જીવનો ધર્મ શું છે એ ભૂલાઈ ગયો, અને માણસ તરીકેનો મારો ધર્મ શું છે, કુટુંબ કુટુંબમાં કુટુંબના સભ્ય તરીકેનો મારો ધર્મ શું છે, સમાજમાં સમાજના સભ્ય તરીકે મારો ધર્મ શું છે, દેશમાં દેશના પ્રજા તરીકે મારો ધર્મ શું છે, એ બધા ધર્મમાં જુદા 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 વિચારો ચાલ્યા છે. મૂળ વાત ચૂકી દઈ. તમારી ઈચ્છાપૂર્વક કા નથી થતું? તમારી આખા દિવસમાં જેટલી ઈચ્છાઓ થાય છે એ પ્રમાણે બનતું નથી, શું કરવા? આનો એક બહુ ઊંડેથી વિચાર કરવા જેવો મુદ્દો છે. કેમ કે જીવ બ્રહ્મા ક્યાં પડે છે કે કોઈ કોઈ ઈચ્છાઓ પ્રમાણે થોડું કે જાજુ બને છે. તમે દુકાન કે ધંધો લઈને બેઠા, તમે ધારણા પ્રમાણે પણ કમાવો, ધારણાથી ઓછું પણ કમાવો અને ધારણાથી વધારે પણ કમાઈ જાઓ છો. પણ ત્યાં તમે મારા પરિશ્રમથી, મારી બુદ્ધિથી હું કમાવું છું એમ લઈ ગયો છો. પણ જો ખરેખર તમારી ઈચ્છા પ્રમાણે તમારે કમાવવું હોય તો ભલે તમે લિમિટેડ તમારી કંપની હોય, પણ તમારે કમાવવું છે અનલિમિટેડ. કેટલું કમાવવું છે? અનલિમિટેડ. કોઈ લિમિટેડ કંપનીવાળાને લિમિટેડ નથી કમાવવું, અનલિમિટેડ કમાવવું છે. પણ ઈચ્છા પ્રમાણે કોઈનું બનતું નથી એ વાત સ્પષ્ટ છે. કેમ બનતું નથી એ વિચારતા મૂકે, વિચારતા કરી મૂકે શુક્રપાલજી. જો ભાઈ, સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય ભિન્ન ભિન્ન છે. 17મા વર્ષ પહેલાં એ વાક્યો અમે 10 વાક્યો લીધા. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા જુઓ. 128 વાક્યો લીધા ને, એમાં 107 થી 116 નંબરના 10 વાક્યો છે. અને ગુરુદેવને સવારમાં 4 વાગે ઉઠીને એનું એ રટણ કરતા આ 10 વાક્યો. અને એના ઉપર એમણે જે પ્રવચનો આપ્યા છે છેલ્લે આયુષ પૂરું થયા પહેલાં, એ આપણે પ્રસિદ્ધ કર્યા છે પ્રવચનો, એમાં વાંચવા જેવા છે. તો એ બીજી જે આચાર્યોની ગાથાઓની કક્ષામાં પ્રાતસ્મરણીય વિષયમાં એમણે આ 10 વચનો રાખેલા, જે 16મા વર્ષ પહેલાં લખાયેલા છે. એમને કેટલું માનસ એ સમજવા જેવું કરવું. 128 વચનો છે શરૂઆતમાં, 16મા વર્ષ પહેલાં, 17મા વર્ષ પહેલાંમાં શું એમાં છે.
સુધીના
જે 10 વચનો છે ને એના ઉપર 6 પ્રવચનો થયા છે. 10 વાક્યો ઉપર 6 કલાક પ્રવચનો ચાલ્યા છે, એ આપણે પ્રસિદ્ધ કરેલા છે ટેપ ઉપર છે. એમાં પહેલું વચન છે સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ, પહેલું વચન છે. બહુ ગંભીરતા છે એમાં. શું તમે તમારી ઈચ્છાપૂર્વક કા નથી થતું, તમારી ઈચ્છાપૂર્વક કા નથી થતું? કેમ કે સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન છે માટે નથી થતું. કોઈ અન્ય દ્રવ્ય તમારી ઈચ્છાની તાબેદારી સ્વીકારતું નથી. બીજો જીવ હોય કે બીજો પૂતગળ પરમાણુ હોય, બાપ હોય એટલે દીકરો એની તાબેદારી મારીએ, પતિ હોય એટલે પત્ની એની તાબેદારી મારીએ, એ વસ્તુ સ્થિતિ નથી. માને ત્યાં સુધી સારી વાત છે, પણ 100એ 100% તો કોઈ ન માની શકે. કોઈ જીવનું 100એ 100% કોઈ ન માની શકે. પછી એ ચક્રવર્તી હોય ને તો એની બધી ઈચ્છા પૂરી નથી થતી. કેમ કે વિકલ્પની ઉઠવાનું કોઈ મર્યાદા નથી, અને વિકલ્પ પ્રમાણે સામા પૂર્વમાં પરમાણુ કે જીવનું પરિણમન થાય એ સંભવિત નથી. નેવર પોસિબલ, શક્ય જ નથી. માટે કોઈની ઈચ્છા પ્રમાણે 100એ 100% કોઈ દિવસ બધું બને એવું કોઈ દિવસ બની શકવા યોગ્ય નથી. છતાં જીવો એની મહેનત કરે છે કે મારી ઈચ્છા પ્રમાણે બધું થાય, મારી ઈચ્છા પ્રમાણે બધું થાય, એ થતું નથી એટલે દુઃખી દુઃખીને દુઃખી. આ દુઃખનું કારણ આ છે. હવે જો વિજ્ઞાન સમજે તો કે સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, એને તમે ભિન્ન ભિન્ન જુઓ, ભિન્ન ભિન્ન સમજો, તો તમને આ આકુલતા થતી બંધ થાય કે ભાઈ સ્વતંત્ર છે, દીકરો હોય તો સ્વતંત્ર છે, ને પત્ની હોય તો સ્વતંત્ર છે, જે હોય તે બધા પરમાણુ હોય તો આ શરીરના પરમાણુ એક એક સ્વતંત્ર છે. વાળ ધોળો થાય તો કાળો એને કરી શકાતો નથી, રંગી એ બીજી વાત છે. અનુભવ થશે, દેખાશે નહીં તો અનુભવ તો થશે કે નહીં થાય, અનુભવ થાય કે ન થાય. હોશિયારમાં હોશિયાર ડોક્ટર માંદો પડે કે ન પડે, પ્રિવેન્ટિવ ડ્રગ લેતો હોય તો હોશિયારમાં હોશિયાર વૈદ માંદો પડે કે ન પડે, કેમ કે શરીરના પરમાણુ એના તાબેદારીમાં નથી, એ વાત નક્કી છે. એ ગમે એટલું વિજ્ઞાન જાણતો હોય, ગમે એટલું સમજતો હોય, એક પરમાણુને અનંત ગુણધર્મ છે અને એક જીવને અનંત ગુણધર્મ છે, આ એનું સાયન્સ છે. બરાબર, ગમે એવો ડાક્ટર હોય તો એ સંખ્યાત ધર્મોને જાણે છે, અનંત ધર્મોને જાણતો નથી. હમણાં મુંબઈમાં એક ડૉક્ટર ભાઈ હું ચેકઅપ કરાવવા ગયો હતો, બહુ રેશનલ થિંકિંગવાળા માણસ છે, એજેડ માણસ છે પણ થિંકિંગ બહુ સારું છે. મેં કીધું ગુજરાતવાળ રાઈટ કે તમે કોઈ નથી તો વરી કાંઈ ચિંતા કરવા જેવું નથી. એ વાત કરતાં કરતાં એણે એમ કહ્યું, સાચી વાત એ છે કે અમે સારા ડૉક્ટરો છીએ, સારામાં સારા ડૉક્ટરો હોય તો પણ અમારી પાસે પૂરું જ્ઞાન નથી, અધૂરું જ્ઞાન છે. એટલે આ તમને કોઈ, હું ગમે ત્યારે કોઈ તમને ગમે તે કહે પણ બીજી સેકન્ડે ગમે ત્યારે ગમે તેમ બની શકવા યોગ્ય છે, એ વાત ખુલ્લી રાખીને છે. કેમ કે અમારું જ્ઞાન અધૂરું છે, પણ કોઈ ડૉક્ટર તમને એમ નહીં કે હું અડધું જાણું છું ને અધૂરું જાણું છું, કેમ કે પછી કહેવત એક ખરાબ છે કે આપ નોલેજ ઇઝ ડેન્જરસ. એને પૂર્ણ ગણે છે પણ એને અનુભવ એવો થાય છે કે એક વસ્તુ તમે ઠીક ગણી ને બીજી સેકન્ડે અઠીક થઈ, ક્યાંથી થઈ મને ખબર નથી, કેમ થઈ કે મને ખબર નથી. શું આર્ટને શક્તિને માપવાના જે સાધનો છે આ એકો કાર્ડિયોગ્રામ કઢાવે છે, ઇન્જેક્શન ફ્રેક્શન આટલું છે, ફલાણું આટલું છે, ફલાણું આટલું છે, 25-30 આઈટમ નખાના ભરીને આપે છે, બધું નોર્મલ, એવરીથિંગ ઇઝ ઓકે, અને બીજી સેકન્ડ હાર્ટ એટેક આવે. અમારે ત્યાં ડૉક્ટરને એવું બનેલું, ડૉક્ટર બહુ નામી ડૉક્ટર, નામાંકિત ડૉક્ટર, અને બહુ સારા ઓપરેશન કરે, સર્જન હતા. તો પોતે ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરતા કરતા એને થોડીક બેચેની લાગી, એટલે એને ઓપરેશન જલ્દી પૂરું કરી તો પછી અધૂરું રાખીને બીજા ડૉક્ટરને સોંપીને ગમે તેમ. એક્ઝેક્ટલી શું કર્યું એને ખબર નથી, પણ એને એમ કહ્યું કે મને થોડો આરામ લેવાની જરૂર છે. તો ઓપરેશન થિયેટરની બહાર આરામની રૂમ હોય છે, આરામ લેવા માટેની જુદી રૂમ હોય છે, આરામ ખુરશી જેવું બીજું કંઈ બધા સાધન, હું જરાક આરામ લઈ લઉં. જેવા એ આરામ લેવા ગયા એવા ભાગ થઈ ગયા, હવે એને પોતાને કોઈ આગળ પાછળ દંડ નથી આવતી કે મારો હાથ ફેલ થવાની કોઈ તૈયારી છે કે નહીં, એમ લાગ્યું મને અત્યારે છે બેચેની લાગે છે, આરામ થાક જેવું લાગે છે, તો થોડોક આરામ લઈ, આરામ લેવા ગયા એ ભેગા આવતથી. શરીર જુઓ તો પાછળ જેવું ખસ લાશ તંદુરસ્ત લાલ બુંદી જેવું, જતા વાર ન લાગે, પાણીનો પરપેટો ફૂટે એમ ફૂટી જાય, આયુષ પૂરું થયું. આપણામાં વિજ્ઞાન છે તો શું થયું, એનું આયુષ પૂરું થયું. એ જ મનુષ્ય, એટલું જ મનુષ્ય આયુ લઈને આવેલો, એમાં એક સેકન્ડ વધે નહીં, એક સેકન્ડ ઘટે નહીં, શું થયું ને શું નું થયું બધા બાના છે, બહારથી જોવાના, અંદરની વાત એનું આયુષ એટલું જ હતું, ફિનિશ. એ વિજ્ઞાન જૈન ધર્મમાં છે. વગર જ્યોતિષના જ્ઞાને દેવ લોકમાં 6 મહિના પહેલા ખબર પડે છે. અહીંયા નોટિસ નથી આવતી, અહીંયા આપણને પ્રાયર નોટિસ નથી મળતી. ત્યાં 6 મહિના પહેલા દરેક દેવને ખબર પડે. સમય દ્રષ્ટિ દેવ હોય તો ખબર પડે, મિથ્યા દ્રષ્ટિ દેવ હોય તો ખબર પડે. કેમ કે ત્યાં જે એના ફૂલ છે એ કરમાતા નથી. અહીંના ફૂલ હવારના સાંજે કરમાઈ જાય, ત્યાં નથી કરમાતા. પણ એને ફૂલની માળા 6 મહિના પહેલા કરમાય ગળામાં પહેરી હોય તો એને ખબર પડે કે આ માળા કરમાઈ ગઈ, એટલે નોટિસ આવી ગઈ એને. મિથ્યા દ્રષ્ટિ દેવ જુરી જુરીને મરે. આ દેવીઓને, આ વૈભવને, આ જાગ જમાળને, આ અનુકૂળતાઓ, આ બધું મૂકીને જવું પડશે. આવું સરસ શરીર, શરીરમાં રોગ કોઈ દી આવે નહીં, વૃદ્ધાવસ્થા આવે નહીં, બાળપણ આવે નહીં, શરીરમાંથી દુર્ગંધ આવે નહીં, સુગંધ આવે એવા શરીર. હાલે ચાલે તો હવા બધી સુગંધી થઈ જાય. આ બધું મૂકી દેવું પડશે ને. એને એટલી બધી વેદના થાય, દુઃખ થાય, કે દુર્ગતિમાં જઈને પડે છે. તો ત્રીજ ગતિમાં જાય છે, નારકીમાં સીધો ન જાય. દેવ કોઈ દિવસ નારકીમાં ન જાય, નારકી દેવમાં ન જાય, ત્રીજ ગતિમાં જાય. સમ્યક દ્રષ્ટિ દેવ હોય એ ચેતી જાય, કેમ કે એ તો પહેલેથી લેપાનો નથી. દૈવી વૈભવમાં એ પહેલેથી લપટાતો નથી, લેપાતો નથી, ભિન્ન જ રહે છે. એ સ્વદ્રવીને અન્ય દ્રવીને ભિન્ન ભિન્ન જોડે છે પહેલેથી જ. એટલે એ પોતે સાધનામાં આવી જાય છે અને મનુષ્ય થાય છે. અને મનુષ્ય પણ એ ઈચ્છે છે. એટલે મનુષ્ય ભવને સમ્યક દ્રષ્ટિ દેવની ભાષામાં દેવાનું પ્રિય એવો ભાવ ગણવામાં આવે છે. એ દેવને પણ એ પ્રિય ભાવ છે. એ પોતે તો સમજે છે, બુદ્ધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે છે કે હું આ થઈશ મનુષ્ય અને મારી આરાધનામાં આગળ વધીશ. મિથ્યા દ્રષ્ટિ પણ અવધિ જ્ઞાનથી જાણે છે. બંનેને અવધિ જ્ઞાન પણ બંનેને હોય છે. એને ખબર પડે છે હું આ જગ્યાએ આવો કીડો થઈશ, આવો જંતુ થઈશ. એટલે એને અસહ્ય વેદના થાય. અરર, મારી આ દશા થશે, આ શરીરને આ વૈભવ છોડીને આ જગ્યાએ મારે જવાનું. કોઈ રીતે એને એ સજા મંજૂર નથી. કોઈ ભોગે એને મંજૂર નથી, પણ અનિવાર્યપણે એને જવું પડે. સમય દ્રષ્ટિ દેવને તો ખ્યાલ છે કે મનુષ્ય થઈશ, મારી આરાધનામાં વૃદ્ધિ થશે. એ તો સમુસરણમાં ચાલ્યા જાય, ભગવાનની સમીપ ચાલ્યા જાય, ગમે ત્યાં બીજા સમય દ્રષ્ટિ દેવોના સત્સમાગમમાં ચાલ્યા જાય અને પોતાના આત્મભાવમાં વિશેષપણે રહેવાનો પુરુષાર્થ કરે. યોગ્યતા અનુસાર છે. નોટિસ આવે એટલે લાભ થાય એવું નથી, યોગ્યતા પ્રમાણે થાય. એટલે જ્યોતિષમાં ખબર પડે તો કોને શું થાય એ કહેવું મુશ્કેલ છે. એની યોગ્યતા પ્રમાણે થાય એવું છે. તમારી ઈચ્છાપૂર્વક કા નથી, તો તે કેમ કરીને તે કેમ કરી શકશો, ઈચ્છા પ્રમાણે કેમ કરી શકશો, એ જવાબ તમારી પાસે એમ કે છે. બાધતા પ્રિય છે કે નિરાબાધતા પ્રિય છે? બાધક પણ તમને ગમે છે, વચ્ચે કોઈ તમને વિઘ્ન નાખે એ ગમે છે કે નિર્વિઘ્ન તમારું કામ થાય એ ગમે છે? અને તે ક્યાં ક્યાં કેમ કેમ છે એનો કઈ વિચાર કર્યો છે કે કેવી રીતે બાધકપણું, નિરાબાધકપણું? તમારું સ્વરૂપ હવે આ બાદ છે, બાકી તમારો પરદ્રવ્યમાં કોઈ અધિકાર નથી. કે ત્યાં તમે કાંઈ કામ કરવાની ઈચ્છા કરો અને બાધા થાય તો તમારે દૂર કરી શકો એવું કાંઈ છે? એનો નિર્ણય કરો. અંતરમાં સુખ છે ને બહારમાં નથી, સત્ય કહું છું. વાત ટોટલ માર્યો પાસે અમને, આટલું બધું વિચાર્યા પછી ઇન ટોટલ આ જગ્યાએ વાત આવે છે. આ ટોટાલિટી છે એમને, કે અંતરમાં સુખ છે ને બહારમાં નથી. સાચું કહું છું, હે જીવ ભૂલમાં તને હું સાચું કહું છું. પોતે પોતાને સંબોધન કરે છે, હે જીવ તું ભૂલમાં તને સાચું કહું છું. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી કદી નહીં મળે, નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે, એટલે સ્વરૂપ સ્થિરતામાં પરિણામ થાય ત્યારે છે. એવી સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ એટલે એની મહત્તા છોડી દે, બાહ્ય પદાર્થોની મહત્તા છોડી દે. સ્થિતિ રહેવી બહુ વિકટ છે, નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જાય છે, એવો દ્રઢ ઉપયોગ રાખવો જોઈએ અને સાવધાની રાખવી જોઈએ. એ ક્રમ યથાયોગી ચલાવ્યો આવીશ. આગળના વચનો છે ને એ પાછા દોરાવ્યા છે, પોતે તો તું મૂંઝાઈશ નહીં અને નિર્ભય થઈ જઈશ. જો તું આ માર્ગના ક્રમને અનુસરીશ, ક્યાંય તને મૂંઝવણ નહીં થાય અને ક્યાંય તને ભયનું દુઃખ પણ નહીં થાય, નિર્ભય થઈ જઈશ. બીજી ભૂલમાં વખતે વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં, કોઈથી રંજન થવામાં, આ મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે. તે તો સરસ વાત લીધી છે છેલ્લા વચનામૃતમાં એમણે, કે જીવ ક્યારેક ક્યારેક તું સાવધાની ચૂકી જાય છે, તારું સ્વરૂપ શું છે એની સ્વરૂપ સાવધાની ચૂકી જાય, અને કોઈને રંજન કરવામાં, રાજી કરવામાં, બીજાને રાજી કરવામાં તારું આત્મકલ્યાણ તારા સ્વરૂપને તું ચૂકી જાય છે, અથવા બીજા તને કોઈ રાજી કરે એમાં તને સારું લાગે તો પણ તું તારું સ્વરૂપ ચૂકી જાય છે. બંને દીનતા છે અને મનની નિર્બળતાને લીધે, તારી પરિણામની યોગ્યતાની અશક્તિને લીધે બીજાની પાસે મંદ થઈ જાય છે, અથવા તો તું બીજા પાસે પામરતા દીનતા કરે છો, એ ભૂલ થાય છે. એવું તું કદી ન કરું. એ રીતે 108 પત્રમાં એમણે 23મા વર્ષે કોઈ પણ વિચારવાન જીવને વિચાર કરતો મૂકી શકે, મૂકી દે એવા ઘણા પ્રશ્નો ઉઠાવ્યા. વાત લખી છે.